மகாதேவ்யாக்குக்ஷிரத்னம் சப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர், ராஜ்கோட். ரவிவார், தாரீக் 27 ஜனவரி 2008. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத்ஜி, ક્રમવાર પત્ર સ્વાધ્યાય, પત્રાંક 493નો આપનો સ્વાધ્યાય ચાલુ છે. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર. સ્વ પર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. તે આત્મા કોઈ પણ સંયોગી દ્રવ્યથી પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે અને અસંયોગી હોવાથી અવિનાશી છે. તે આત્મા પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન હોવાને કારણે અને કંઈ પણ પદાર્થ પરિણામ ક્રિયા સહિત જ હોવાને કારણે આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે એટલે કર્તા છે, અને તે કર્તા પણ ત્રિવેદ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિ એ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત એટલે કે અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધથી તે આત્મા દ્રવ્ય કર્મનો કરતા છે, અને ઉપચારથી ઘરનગર આદિનો કરતા છે. જે જે કંઈ ક્રિયા કરવામાં આવે તેનું ફળ નિશ્ચિત જ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. તેથી આત્મા કશાયાદી કે અકશાયાદી કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તો તેનું ફળ થવા યોગ્ય જ છે, અને તે થાય છે તેથી આત્મા ભોગતા પણ છે. આ ચાર પદની વિચારણા આપણે છેલ્લા 5 સ્વાધ્યાયતા કરી રહ્યા છીએ. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક એવા આ આત્માના 6 પદ આત્માની ઓળખાણ છે. જે આત્માની આરાધના આપણે કરવાની છે, જે આત્માની આરાધના માટે આપણે ધર્મ પરમાર્થ બધું કરીએ છીએ, તે આત્માનું સ્વરૂપ શું છે? તે આત્મિક પદાર્થ છે, તે આત્મિક અસ્તિત્વ છે. એ કોઈ કલ્પના નથી, એ કોઈ વિભંગ નથી. અને એ પદાર્થ છે પણ એ પુદ્ગલ પદાર્થ નથી, નહીં તો એને રૂપ રસ ગંધ વર્ણ સ્પર્શ એવા એના લક્ષણો હોય. પણ આત્મા તો ચેતન પદાર્થ છે, એટલે એના લક્ષણો જે છે એ અરૂપી છે. એમાં રૂપ નથી, અરસ છે, અગંધ છે, અસ્પર્શ છે. આ આત્માને ઓળખવો હોય, એ આત્માનો પરિચય કરવો હોય તો જ્ઞાની પુરુષ કહે છે કે પદાર્થ છે એના લક્ષણથી ઓળખાય. આત્માને પુદ્ગલના લક્ષણથી ઓળખવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? ભ્રાંતિ થાય, આત્માને ઓળખાય. અને આત્માને ઓળખ્યા વિના આત્માની આરાધના કેવી રીતે થાય, આત્માની સાધના કેવી રીતે થાય, અને આત્માની સિદ્ધિ કેવી રીતે થાય? જીવને આત્મસિદ્ધિ કરવી છે, પોતાના સ્વરૂપની નિજપદની પ્રાપ્તિ કરવી છે, અને નિજપદમાં સ્થિર થવું એ મોક્ષ છે. પરંતુ ઓળખાણ નથી, પરિચય નથી. જેનું આરાધન કરવું છે એનો પરિચય નથી, પરિચયના લક્ષણોની પણ જાણપણું નથી. જો લક્ષણોનું જાણપણું હોય તો લક્ષણોનું ચિંતન કરી અને પદાર્થ પ્રાપ્ત થઈ શકે, એની અનુભૂતિ થઈ શકે. માટે જ્ઞાની પુરુષોએ આ આત્માના 6 પદથી આત્માને ઓળખાવ્યો છે. આ 6 પદનો જો યથાર્થ વિચાર કરવામાં આવે તો આત્માનો ભાસ થશે. જેમ જેમ ચિંતન ઊંડું થાય તેમ તેમ તે તત્વ સ્વરૂપથી તે પદાર્થનું અનુભૂતિ થાય, સંવેદન થાય, એ પદાર્થ લક્ષમાં આવે. પરંતુ સાચા લક્ષણો અને એનું ખરું ચિંતન થવું જોઈએ. ચાર પદની વિચારણા પછી પાંચમું પદ મોક્ષ પદ છે, જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ, તે રૂપ મોક્ષપદ છે. એ બાળકને અહીંયા સ્થિરતા ન હોય તો બેન બહાર લઈ જાઓ, બધાને વિક્ષેપ થશે. તો આત્માનું પાંચમું પદ મોક્ષપદ છે, મોક્ષપદ છે આત્માનું, તો કે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, અને કર્તાપણું છે માટે ભોગતાપણું છે. ભોગતાપણું કર્તાપણા વિના સંભવતું નથી. તે કર્મનું ટળવાપણું છે. કયા કર્મનું ટળવાપણું છે? જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું છે, તે કર્તાપણું, તે કર્મનું ટળવાપણું છે. તો જીવને કર્મનું ટળવાપણું છે. જીવ કર્મનો કર્તા છે, ભાવ કર્મથી જીવ કર્મનો કર્તા છે. તો જે ભાવ કર્મનું કર્તાપણું જીવનું છે, તે કર્મનું ટળવાપણું છે. તે ભાવ કર્મ ટળી શકે છે. ભાવ કર્મ છે તો દ્રવ્ય કર્મ થાય છે, અને ભાવ કર્મ નથી તો દ્રવ્ય કર્મ થઈ શકશે નહીં. તો ભાવ કર્મ ટળી શકે? બરોબર વિચારણાને કેન્દ્રિત કરવાની, કે જો કર્મ છે એ પૌદ્ગલિક રચના છે, પણ એ કર્મ બંધાવવાનું કારણ જીવનો અનુપચરિત એટલે અનુભવમાં આવવા યોગ્ય વિભાવ વ્યવહાર છે. એ વિભાવ ભાવથી ભાવ કર્મનું નિમિત્ત પામીને પુદ્ગલ વર્ગણાના કારમણ વર્ગણાના એ પરમાણુઓ કર્મરૂપે પરિણમે છે અને જીવ તેનો ગ્રહણ કરે છે. તો આ કર્મનું કર્તાપણું જીવ અધિષ્ઠિત થયું, જીવના ભાવ કર્મ અધિષ્ઠિત થયું, જીવના વિભાવના આધારે થયું. જે કશાય જીવ કરે છે, વિભાવ ભાવ એટલે આત્માના સ્વભાવ સિવાયના, એના દ્રવ્યનો એ ભાવ નથી. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, આનંદ, વીર્ય, આ બધા આત્માના ગુણો છે. આ ગુણોનો જ્યાં વિકાર છે, આ ગુણોનું જ્યાં વિપરીતપણું છે, ત્યાં એનો વિભાવ છે. તો આત્મા સ્વભાવની છોડીને પુદ્ગલના સંયોગની અંદર વિશેષપણે પ્રવર્તન કરે ત્યાં વિભાવ થાય, એને પુદ્ગલના સંગમાં રતિ અરતિના ભાવ થાય, ઇષ્ટ અનિષ્ટપણાની બુદ્ધિ થાય, પસંદગી નાપસંદગીનો ભાવ થાય, એમ એની પરિણામમાં છેવટે રાગ દ્વેષની પરિણતિ થાય. એ રાગ દ્વેષની પરિણતિ, એનાથી કારમણ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓ કર્મનું સ્વરૂપ પ્રાપ્ત કરે, અને આ આત્માને એના પ્રત્યે રાગ થયો હોવાને કારણે તે કર્મનું તે ગ્રહણ કરે, કેમ કે પોતાના છે, એ ગ્રહણ કરે છે. આ કર્મ ગ્રહણ કરે છે એટલે ગ્રહણ થયેલા કર્મો કર્મ સ્વભાવે પરિણમે. હવે કર્મનો સ્વભાવ છે પરિણમન થવું, અને એ ઉદયમાં આવે ત્યારે જેવા પ્રકારે એ બંધાયા હોય તેવા પ્રકારે ઉદયમાં આવે. એટલે જીવના સુખ અને દુઃખનું કારણ કર્મ છે, દ્રવ્ય કર્મ છે. દ્રવ્ય કર્મનું કારણ જીવનું ભાવ કર્મ છે. એટલે અહીંયા કહ્યું કે જે અનુપચરિત, એ અનુપચરિત વ્યવહાર છે, જે ભાવ કર્મ છે, તે જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. પાંચમા પદની અંદર કર્મનું ટળવાપણું છે, કર્મથી રહિત અવસ્થા એ મોક્ષની છે. સંસારી જીવ અને સિદ્ધ જીવ, જીવના બે ભાગ, સિદ્ધ જીવ અને સંસારી જીવ વચ્ચે જો કોઈ તફાવત હોય તો એટલો જ છે, ગુણથી બંને સમાન છે. અનંત ગુણોના સ્વામી સિદ્ધનો જીવ પણ છે અને સંસારી જીવ પણ છે, પરંતુ તફાવત ક્યાં છે? કે એક કર્મ સહિત છે, સંસારી જીવ કર્મ સહિત છે. સિદ્ધ પદને પામેલા જીવો કર્મ રહિત છે, એટલે એમના કર્મના એમને ગુણોને કોઈ આવરણ નથી, નિરાવરણ છે. એમનું જ્ઞાન નિરાવરણ છે, એમનું દર્શન નિરાવરણ છે, એમનું વીર્ય અંતરાય રહિત છે, એમનું ચારિત્ર મોહરહિત છે. કર્મ છે એ બધા ગુણોને આવરે છે, એક પડડ આવી જાય છે, એક અંતરાલ આવી જાય છે. સંસારી જીવની અંદર આ પ્રકારનો કર્મ સહિતપણું છે. હવે આ જો કર્મનું ટળવાપણું હોય તો સંસારી જીવ સિદ્ધ બની શકે છે? સંસારી જીવ સિદ્ધ બની શકે છે ક્યારે? જો એનું કર્મનું ટળવાપણું થઈ શકે તો તે કર્મનું ટળવાપણું છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદીનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. આ કર્મનું કારણ શું? કર્મબંધનું કારણ કષાયાદિ પરિણામે આત્માની ક્રિયા સંપન્નતા, આત્માનું કર્તાપણું, અનુપચરિત વ્યવહાર, ભાવકર્મ, એનો કર્તાપણું જે છે કષાય ભાવે છે. તો કે છે કષાયાદીનું તીવ્રપણું હોય જીવની અંદર તો તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી, તેથી રહિત એવો જે શુદ્ધ આત્મસ્વભાવ, તે રૂપ મોક્ષપદ છે. વાત એટલી બધી સરળ, સચોટ અને સુગમ છે. બરોબર એને વિચાર સાથે, એના ભાવ સાથે, એના આશય સાથે જોડાય અને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો. આ એક સત્ય છે, સત્ય શબ્દથી નહીં પકડાય, પણ શબ્દની પાછળ રહેલી જે જ્ઞાની પુરુષોની શક્તિ છે, એના ભાવની, એની સાથે આપણે તદ્રુપ થવું જોઈએ. એ કહે છે કે કષાયાદીનું તીવ્રપણું છે, એ કષાયાદીનું તીવ્રપણું ઓછું થઈ શકે? તો કે થઈ શકે, કષાય કરનાર તો જીવ છે ને, એનું તીવ્રપણું ટળી શકે. હવે એને કેવી રીતે ટળી શકે? એનું મંદપણું થાય, એનું ક્ષીણપણું થાય. આ કષાય ભાવ છે જીવનો, ક્રોધ, માન, માયા, લોભ, ભય, શોક, જુગુપ્સા, હર્ષોકના પરિણામ, આ બધા જીવના કષાય ભાવ છે, એના સ્વભાવ ભાવ નથી, વિભાવ ભાવ છે. આ કષાય ભાવ છે એ ચડ ઉતરપણું હોય કે ન હોય, મંદ થાય એનો મતલબ એ કે ઉગ્રતા હોય, મધ્યમતા હોય, તીવ્રતા હોય, જઘન્યતા હોય, એ થઈ શકે છે. અને થઈ શકે આપણો અનુભવ કે નહીં, કે કોઈનો કષાય તીવ્ર હોય અને કોઈનો ક્રોધ એવો હોય કે આપણને એમ થાય કે ઓહો, ક્રોધે જશે તો એની કોઈ સીમા નથી, અને કોઈનો ક્રોધ હોય તો પણ મંદ હોય કે નહીં? તો જો ક્રોધ એક જ પ્રકારનો હોય, જો એમાં ફેરફાર નહીં શકતો હોય, તો એમાં તીવ્રતા, મંદતા, મધ્યમતા ઘટી શકે નહીં, જઘન્યતા ઘટી શકે નહીં, પણ થઈ શકે છે, એનું મંદપણું થાય, પછી ક્ષીણ થઈ શકે. ખૂબ ક્રોધ હોય, સંયોગોથી એક ક્રોધ ક્ષીણ થાય કે નહીં, મંદ થાય કે નહીં? ગમે એટલો રોકમાં ફરતો હોય અને પછી સંજોગોને કારણે કોકની નોકરી સ્વીકારે અને ગધા મજૂરી કરવા જાય તો એનો ક્રોધ સાચવે કે નોકરી કરે? એનું લક્ષ ક્યાં હોય? કે આપણે અત્યારે કમાવવું છે, અત્યારે શેઠ હારે ક્યાં બાજુ, ઓફિસે રહે, સાહેબ હારે, ખોટી જીભાજોડી ક્યાં કરવી? એને ક્રોધ નથી એમ નહીં, પણ એનો ક્રોધ ત્યારે મંદ થયો કે નહીં? એને મંદ કર્યો. પરવસ્તા, લાચારી, મજબૂરી, ગમે તેવા કશાયને પણ એને સમાવવાની એનામાં શક્તિ આવી જાય છે. પણ ત્યારે એને લોભનો ઉદય લીધો છે કે નહીતર પગાર નહીં મળે, નહીતર મને લાભ નહીં મળે. વેપારી પણ પોતાના ક્રોધને ગળા ગાવે તો જરા મંદ કરે કે નહીં? કરે. સૌને પોતાનું કામ કઢાવવું હોય, મતલબ હોય, સ્વાર્થ હોય તો ગરજે ગધેડાને કાખો કહેવું. આ બધું જગતની અંદર બની શકે છે. એટલે જ્ઞાની કહે છે કે આ બધા ભાવ છે એ મંદ થઈ શકે કે નહીં? પહેલા કે હોય એવા નિવારીએ તો મંદ થઈ શકે છે. પછી કે જે ક્ષીણ થવા યોગ્ય છે, ભાઈ મંદ થઈ શકે છે, પણ આ તો જો કાઢવા હોય ને તો નીકળી શકે એવા, ક્ષીણ થઈ શકે છે. ક્ષીણ થવા યોગ્ય છે માટે ક્ષીણ થઈ શકે છે, મંદ થવા યોગ્ય છે માટે મંદ થઈ શકે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત પણ થઈ શકાય છે, અને તેથી રહિતપણું એ જ મોક્ષ. બંધ ભાવથી રહિતપણું તે મોક્ષ, કશાય ભાવથી રહિતપણું તે મોક્ષ. પણ પેલા જે થાય છે મંદપણું, ક્ષીણપણું, એ બધા સંજોગોના કારણે થાય છે, પુરુષાર્થને કારણે નહીં. આત્મિક પુરુષાર્થ નથી, લાચારી છે. એટલે ક્રોધને સમાવે છે તો ત્યાં માયા આચરે કે અત્યારે કંઈ વાંધો નહીં, શાંત રહી જાઓ, પછી લાગ આવે ત્યારે એને ઠેકાણે પાડી દઈશ. તો માયાનો સહારો લઈને ક્રોધને શાંત કરે છે, લોભનો સહારો લઈને ક્રોધને શાંત કરે છે માયાને. આ બધું જે કરે છે ત્યાં એક કષાય ઉપરથી બીજા કષાય, બીજા કષાય ઉપરથી ત્રીજા કષાય ઉપર, પણ એની રમત તો બધી કષાયમાં જ છે. એટલે મુક્તિનું કારણ થતી નથી. અહીંયા જ્ઞાની કહે છે કે હવે કષાય એ પોતે જ બંધભાવ છે. આવું જો સમજાય તો પછી તે કષાયને ક્ષીણ કરવાનો પ્રયત્ન થાય કે ફેરવવાનો પ્રયત્ન થાય, કષાય બદલવાનો પ્રયત્ન થાય? ક્ષીણ કરવા, ક્ષીણ થઈ શકવા યોગ્ય છે. અને ક્ષીણ થઈ શકવા યોગ્ય છે તો ક્ષીણ થઈ શકે છે. પેલા નક્કી કરીએ કે થઈ શકવા યોગ્ય છે કે નહીં. જો થઈ શકવા યોગ્ય હોય તો થઈ શકે, અને ક્ષીણ ન થઈ શકવા યોગ્ય હોય તો ન થાય. હે પ્રભુ, મને તું એવી શક્તિ આપ કે જેને હું બદલ ન કરી શકું એને સહન કરી શકું. એવી હિંમત આપ કે જેને હું બદલ કરી શકું એને હું બદલાવી નાખું. અને એવું ડાપણ આપ કે હું બેનો ભેદ સમજું કે શું બદલ થઈ શકે છે અને શું બદલ નથી, શું પરિવર્તનીય છે અને શું પરિવર્તનીય નથી. મને તું એવી હિંમત આપ, જો પરિવર્તનીય હોય તો હું સાહસથી એનો બદલ કરું. આ કષાય ભાવ છે, આ કષાય ભાવ છે એ કેવા છે? તો કે મંદ થઈ શકે, ક્ષીણ થઈ શકે, અને તેનાથી રહિત થઈ શકાય. કારણ કે તે આત્માના સ્વભાવ ભાવ નથી. સ્વભાવ છોડી શકાય નહીં, પણ વિભાવ છોડી શકાય. સ્વભાવ છૂટે તો પોતે જ ગયો. આપણને એવી અજ્ઞાન છે, વિપરીતતા છે, એટલે આપણે કહીએ કે આ મારો સ્વભાવ છે, ક્રોધ મારો, પછી હું કોઈનો નહીં હો. અરે, ક્રોધથી જ તું કોઈનો નથી. ક્રોધ છોડ પછી તો કોઈ પ્રશ્ન જ નથી, તું સૌનો થઈશ. તું કોઈનો નહીં એટલે હું કોઈનો નહીં એમ કહીશ એમ નહીં, પણ સાચું તો એવું છે જ્ઞાન કે તું સૌનો થઈશ, આખા જગત સાથે તને મૈત્રી થશે. અત્યારે તો તું આખા જગતના દુશ્મન થવાની વાત કરસ, એ તારો વિભાવ છે. જીવ છે એમાં જીવ દ્રવ્ય સાથે, પ્રાણી માત્ર સાથે, જીવ માત્ર સાથે, જીવ રાશિ સાથે, કોઈ પણ જીવ સાથે એને મૈત્રી ભાવ છે. આ એનો સહજ ગુણ છે, આ એની સ્વાભાવિક અવસ્થા છે. પણ જીવને એ મિથ્યાત્વને કારણે, અજ્ઞાનને કારણે, પોતાના સ્વભાવથી અપરિચયને કારણે એને એમ લાગે છે કે કશાય એ મારું સ્વરૂપ છે. અને કેટલાયને તો કશાયમાં આનંદ હોય છે, ક્રોધ કરવો એ પોતાને ગૌરવ સમજે છે. પણ એ તો અનિષ્ટ છે, દૂષણ છે, જીવનું ભૂષણ નથી, ક્ષમાભૂષણ છે, ક્રોધ ભૂષણ નથી. નમ્રતા અને વિનય ભૂષણ છે, માન ભૂષણ નથી. સરળતા ભૂષણ છે, માયા ભૂષણ નથી. સંતોષ એનું ભૂષણ છે, લોભ એ જીવનું ભૂષણ નથી. પણ કલ્પના જ વિપરીત છે, શિક્ષણ વિપરીત, સંસ્કાર વિપરીત, વાતાવરણ વિપરીત, બધું જ પ્રદૂષિત, કેળવણી ખોટી, ઘડતર ખોટું. જીવ ક્યારે થાળે પડે નહીં. એટલે જ્ઞાની પુરુષ કહે છે કે આ બંધ ભાવ છે. જીવનો મોક્ષ છે, પણ બંધ ભાવ રહિત થાય તો મોક્ષ છે. માટે એને શું કરવું જોઈએ? સર્વપ્રથમ બંધ ભાવથી રહિત થવું જોઈએ. એ બંધ ભાવથી રહિત માટે એમણે કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર થોડું સમજાવ્યું છે. જીવ છે જેમ શુભાશુભ કર્મપદ તે જીવના કરવાથી થતા જાણ્યા, તેથી તેનું ભોગતાપણું પણ જાણ્યું, પણ નહીં કરવાથી અથવા તે કર્મ નિવૃત્તિ કરવાથી તે નિવૃત્તિ પણ થવા યોગ્ય છે. માટે તે નિવૃત્તિનું પણ સફળપણું છે. અર્થાત જેમ તે શુભાશુભ કર્મ અફળ જતા નથી, તેમ તેની નિવૃત્તિ પણ અફળ જવા યોગ્ય નથી. માટે તે નિવૃત્તિરૂપ મોક્ષ છે એમ હે વિચક્ષણ તું વિચાર. જો કોઈ પણ ક્રિયા કરવાથી અવશ્ય એનું પરિણામ આવે, કોઈ પણ પ્રકારની ક્રિયા કરીએ એનો પ્રત્યાઘાત આવે જ, એનું પરિણામ આવ્યા વિના રહેતું નથી. તો હે વિચક્ષણ તું વિચાર. શું વિચાર? કે કષાયાદી પરિણામ કરવાથી જો બંધનું પરિણામ થયું, તો અકષાયાદી પરિણામ કરવાથી કર્મરહિતતાનું પરિણામ આવે કે ન આવે એ વિચાર. જો આવતું હોય તો એ કષાયાદીમાંથી અકષાયાદી થઈ શકાય કે નહીં એ વિચાર. જો બંધ ભાવથી જો આ પ્રકારનો સંસાર બંધાતો હોય, તો એ બંધ ભાવ કાયમ રહેવા યોગ્ય સર્જાયેલો છે. એ બંધ ભાવ આત્માનું સ્વરૂપ છે, એ બંધ ભાવ નિજ ગુણ છે કે ગુણનો વિકાર છે. તો એ રીતે વિચારવાથી અને નિવૃત્તિ પણ અફળ નથી. શુભ અશુભ કંઈ પણ ક્રિયા કરવામાં આવે, એ જેમ અફળ નથી, એનું પરિણામ આવ્યા વિના રહેતું નથી, એમ નિવૃત્તિ કરવામાં આવે તો એનું પણ પરિણામ આવ્યા વિના રહે નહીં. પ્રવૃત્તિનું જેમ પરિણામ છે, તેમ નિવૃત્તિનું પણ પરિણામ છે. આ સિદ્ધાંત અને વિજ્ઞાન કહેવાય. આ વિજ્ઞાન છે, આ પદાર્થનો આ જે એક સ્વભાવ છે અને એનું પરિણામ છે કે જો પ્રવૃત્તિ કરી હોય તો પ્રવૃત્તિનું કંઈ ને કંઈ પરિણામ આવ્યા વિના રહે નહીં, એમ નિવૃત્તિ કરે તો નિવૃત્તિનું પણ પરિણામ આવ્યા વિના રહે નહીં. પ્રવૃત્તિનું પરિણામ બંધભાવ છે, એ શુભ પ્રવૃત્તિ કરે કે અશુભ પ્રવૃત્તિ કરે, એ કષાય સહિત કરે કે કષાય રહિત કરે, પણ પરિણામ તો આવ્યા વિના રહેતું નથી. હવે એ કોઈ પણ પ્રકારે જો પ્રવૃત્તિ કરે તો પ્રવૃત્તિનું પરિણામ આવ્યા વિના રહેતું નથી, તેમ નિવૃત્તિનું પણ પરિણામ આવ્યા વિના રહેતું નથી. આ જે સિદ્ધાંત, આ સનાતન સિદ્ધાંતો વિજ્ઞાનના કાર્ય કારણનો નિયમ, જેવું કારણ આપો તેવું કાર્ય નિષ્પન્ન થાય. તો જો પ્રવૃત્તિનું બંધ ભાવનું કારણ આપવામાં આવે તો કર્મબંધ થાય, અને તે બંધ ભાવથી વિપરીત જો સ્થિરતાનું કારણ આપવામાં આવે તો સ્થિરતા થાય, મુક્ત ભાવ થાય. કૃપાળુદેવે એક વાક્ય લખ્યું છે કે જૈનના અગ્રથી જ મોક્ષ છે એમ માનવાનો આ આત્મા કેટલાક સમય ત્યાં ભૂલી ગયો છે. મુક્ત ભાવમાં મોક્ષ છે. અહીંયા તથાકથિત જૈન જેને સંપ્રદાયના અભિમાન હોય ને એની વાત છે, અપેક્ષા એ સમજવું વાત. અમારાથી જ મોક્ષ થાય ને બીજે જાય તો બંધાઈ જાય, બીજા બધા મિથ્યાત્વી, આવો સંકીર્ણ દ્રષ્ટિકોણ વિતરાગ પરમાત્માનો નથી. વિતરાગ પરમાત્મા તો વિજ્ઞાન આધાર ઉપર ચાલે છે. વિતરાગ વિજ્ઞાન છે. વિતરાગ વિજ્ઞાન એ કહે છે કે જે તે બંધ ભાવમાં હશે, પછી જૈન હોય તોય, બંધ ભાવની અંદર હશે તો એનો સંસાર થશે, અને એ મુક્ત ભાવમાં હશે તો એનો મુક્ત થશે, પછી જૈન હોય કે જૈનેતર હોય. જીવ કયા ભાવમાં છે, નિવૃત્તિની સફળતા છે. પ્રવૃત્તિની પરિણામ જો બંધ છે તો નિવૃત્તિનું પરિણામ મોક્ષ છે. એટલી સરસ વાત મૂકી અને નિવૃત્તિનું પરિણામ મોક્ષ છે તો એ મોક્ષનું સ્વરૂપ શું છે? કર્મરહિતપણું છે. એને સરસ પ્રારંભની અંદર પત્રાંક 102ની અંદર કૃપાળુદેવે સરસ સમજાવ્યું છે. મોક્ષને સમજવા માટે એમણે જેમાં અતિન્દ્રિય ઇન્દ્રિયોથી અતિક્રાંત, વિષયોથી અતીત, ઉપમા રહિત અને સ્વાભાવિક, વિચ્છેદ રહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, ક્ષોભ રહિત, શાંત સ્વરૂપ, નિષ્પન્ન એટલે કે સિદ્ધ સ્વરૂપ, અત્યંત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ. એક એક શબ્દ પાછળ એની જે વિભાવના છે એ પકડવી પડે, અભ્યાસ કરવો પડે. અતિન્દ્રિય મોક્ષનું પહેલું એનું લક્ષણ છે, એને ત્યારે કોઈ ઇન્દ્રિય હશે, કર્મથી રહિત થયો તો દેહ તેનું કારણ છે, કર્મનું. કર્મ નથી તો દેહ નથી, દેહ નથી તો ઇન્દ્રિય નથી. હવે આ જો સમજ ન હોય તેમ કે પછી મોક્ષમાં જાય પછી ખાવા પીવાનું મળે કે નહીં, તો કે ન મળે તો ભાઈ મુશ્કેલી થઈ જાય. ખાધા પીના તો મારાથી જરાય ન હાલે. ભાઈ બધું કરી શકે, હું ભૂખો રહી શકું નહીં, પણ તાર ભૂખે જ મરવાનું છે, મોક્ષમાં જવું હોય તો પછી તું આ બધું છોડી દેજે. તો પછી અતિન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાંત છે એટલે ઇન્દ્રિયોના વિષયથી એણે જે સુખ એને ઇન્દ્રિયોથી મળે છે, જે ભોગવટો એને ઇન્દ્રિયોથી મળે છે એનો અતિક્રાંત એને ઉલ્લંઘી જાય છે અને એથી ઉત્કૃષ્ટ સુખ એને પ્રાપ્ત કરે છે, જેમાં ઇન્દ્રિયોની કોઈ આવશ્યકતા નથી, વિષયોની કોઈ આવશ્યકતા નથી. વિષય ભોગ વિના પણ ભોગવટાનો સુખ એને પ્રાપ્ત થાય, ઇન્દ્રિયો વિના પણ જેને સુખનું ગ્રહણ થાય, સુખ સ્વભાવ છે. અતિક્રાંત, ઉલંઘી ગયો એ, ઓળંગી ગયો, એની મર્યાદાથી બહાર, જરૂર નથી હવે એની, એને ઇન્દ્રિયોની જરૂર નથી, અતિક્રાંત થયો. વિષયોથી અતીત, વિષયની પણ જરૂર નથી, ઇન્દ્રિયોની નહીં, વિષયોની પણ જરૂર નથી. વિષયોથી જે સુખ એને ઉપલબ્ધ થશે એથી અનંત ગણું સુખ એને સ્વભાવથી ઉત્પન્ન થશે, વિષય રહિત પણ ઉત્પન્ન થશે. વિષયોથી અતીત, શું જ્ઞાની પુરુષ સમજાવે છે. ઉપમા રહિત, આ સુખની ઉપમા કેવી રીતે આપવી? જ્ઞાનીઓને કંઈક તમને સુખ થાય છે કેવું થાય છે એ સમજાવો. તો જ્ઞાનીઓ એક જગ્યાએ લખ્યું છે કે સ્વર્ગના અનુત્તર વિમાન અને સર્વાર્સિદ્ધ વિમાનના દેવોનું જે અતુલ્ય સુખ છે એનું પણ વર્ણન કરી શકવા માટે અમારી આ શબ્દ લેખીની સમર્થ નથી. તો આ મોક્ષપદની અંદર જે અનંત સુખ અવ્યાબાધ સુખ, અક્ષય સુખ, શાશ્વત સુખ, અને જેની પાછળ દુઃખનો પડછાયો નથી, પશ્ચાત દુઃખ તે સુખ નહીં, એવા સુખને અમે ઉપમા શું આપવી? જેમ કૃપાળુ દેવે કીધું ને કે જિનેશ્વરની વાણીને શું ઉપમા આપવી? ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, માપવાથી નિજમતી મપાઈ, આપવાથી, આ ઉપમા આપવા જતા તું મપાઈ જઈશ, માટે ઉપમા આપવાની કોઈ ચેષ્ટા કરવા જેવું નથી. સ્વાભાવિક મોક્ષપદનું સુખ છે, સ્વાભાવિક છે, વિચ્છેદ રહિત. હવે એની અંદર ક્યાંય વિચ્છેદ, ભંગ, અવ્યાબાદ પણ છે, અડચણ, અંતરાય એ આવે નહીં. બીજા સુખની અંદર તો અંતરાય ઊભી થાય, જે સ્ત્રોતમાંથી સુખ આવતું હોય ત્યાં બંધ થાય. આપણને આ અત્યારે સાંભળવાનું સુખ છે, પણ માનો કે આ માઇક બંધ થઈ ગયું, વીજળી બંધ થઈ ગઈ, મારો અવાજ બંધ થઈ ગયો, આ બધું પર અપેક્ષિત સુખ છે. ત્યાં પણ કે છે કે એને વિચ્છેદ રહીત, આનો વિચ્છેદ થઈ શકે છે, તેનો વિચ્છેદ થઈ શકે. ગમશે ને, હવારની કાલની છે, નહીં ભાવે, સુખ નહીં બને, કા આઉટ ઓફ ટાઈમ છે, તો એ બધા જ મર્યાદિત છે. અહીંયા કે છે વિચ્છેદ રહીત. પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહેવાય જાય છે. આ બધા પારમાર્થિક સુખના લક્ષણો છે. જ્યાં પારમાર્થિક સુખ છે એને મોક્ષ કહેવાય. આ મોક્ષમાં એ અતિન્દ્રિય છે, ઇન્દ્રિયોથી અતિક્રાંત છે, અતીત છે, ઉપમા રહિત છે, સ્વાભાવિક છે, વિચ્છેદ રહિત છે. આ પારમાર્થિક સુખના લક્ષણો છે, જેમાં આ આત્મા નિર્મળ, શરીર રહિત, નિર્મળ છે, એમાં કોઈ મલિનતા નથી, વિષય કષાયની કોઈ મલિનતા નથી, આભ્યંતર મલિનતા કોઈ નથી. શરીર રહિત એટલે બહારની કોઈ મલિનતાનો કોઈ પ્રશ્ન જ નથી. કપડું પહેર્યું હોય તો કપડું મેલું છે કે ચોખ્ખું છે એ નક્કી કરવાનું, એમ શરીર હોય તો શરીર રોગિષ્ઠ છે કે તંદુરસ્ત છે, શરીર રૂપાળું છે કે કદરૂપું છે, આ બધું કોને લાગુ પડે? શરીર હોય એને. આત્મા કેવો છે? શરીર. આ શરીર છે તો એને સાચવવા માટે કેટલો બધો પ્રયત્ન કરવો પડે છે. પણ શરીર રહીત, ક્ષોભ રહીત, મન નથી. મન છે તો બધા ક્ષોભ છે, ક્ષોભ છે તો વિકલ્પો છે, વિકલ્પો છે તો અનેક પ્રકારના આ પ્રકારના મોહના આવેગો છે, આવેશો છે. ક્ષોભ રહીત છે, શાંત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, અત્યંત અવિનાશી, સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક જ્ઞાન, એનું જ્ઞાન સર્વાંશે પરિપૂર્ણ છે, સમીચીન છે. એવું જે સ્વરૂપ થઈ જાય છે જ્ઞાનનું, તે પદને મોક્ષ કહીએ છીએ. આ પદ એ મોક્ષપદ છે. આવું મોક્ષપદ છે એ જીવને, જીવનું એ પદ છે, જીવ એ પદને પ્રાપ્ત કરી શકે છે, અથવા જીવનું જ એ પદ છે. પણ એ પદ અત્યારે જીવનું એ પદ અવરાયેલું છે, કારણ કે કર્મથી બંધાયેલું છે. આ કર્મથી બંધાયેલા આ પદને છોડવા માટે શું કરવું જોઈએ? કૃપાળુદેવે એક 313 પત્રમાં એક સરસ વાત મૂકી છે કે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે સાતા અસાતાનો સંબંધ કરે છે, તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે, તેથી ઉપરામ થઈ જેમ ઉપશમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. સરસ વાત મૂકી છે કે જીવ પ્રવૃત્તિ કરે, સતત શુભાશુભની પ્રવૃત્તિ કરે, કા શુભની કરે કા અશુભની કરે, શુભ કરે ફળ ભોગવે દેવાદિ ગતિ માય, અશુભ કરે નરકાદિ ફળ કર્મ રહિત ન ત્યાંય. કર્મ તો બંધાય જ છે. શુભ કર્મ બંધાય કે અશુભ કર્મ બંધાય, શુભ પ્રવૃત્તિ થાય કે અશુભ પ્રવૃત્તિ થાય, પણ પ્રવૃત્તિ કરવાને કારણે એ બંધભાવ છે અને બંધભાવ બંધાયા કરે છે. અને આ જીવ એની અંદર જે ચલધારા છે એને કારણે થઈને આ પ્રવૃત્તિ કર્યા કરે છે. એટલે કે છે જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે સાતા અસાતાનો સંબંધ કરે છે. આ જીવ કાં સાતા સાથે સંબંધ કરે છે કાં અસાતા સાથે સંબંધ કરે છે. સાતા વેદનીયનો જ્યારે એક સાતા વેદનીય કર્મનો ઉદય હોય એને સંસારિક ભાષામાં સુખ કહીએ, અને અસાતા વેદનીયનો ઉદય હોય તેને સંસારી ભાષામાં દુઃખ કહીએ. આપણે સુખ ને દુઃખની જે વાત કરીએ છીએ તે સંસારી ભાષાના સુખ દુઃખની વાત છે. કાં સાતા અને કાં અસાતા, કાં અનુકૂળતા અને કાં પ્રતિકૂળતા, કાં ઇષ્ટ અને કાં અનિષ્ટ, એ દ્વંદ્વાત્મક છે. પારમાર્થમાં જ્યારે સુખની વાત થાય છે ત્યારે એ સુખ આ કોઈ પરિણામની ધારા ઉપર નહીં, સ્વભાવ ધારા ઉપર છે. એ તો આત્માનો સહજ સ્વભાવ છે. એને પારમાર્થિક ભાષામાં સૌખ્ય શબ્દ છે, અનંત નામ સુખ સૌખ્ય. સૌખ્ય એટલે આત્માના સ્વરૂપનું જે સુખ છે, જે સુખ કદી દુઃખને પામતું નથી એવું સુખ. પણ આપણે સુખ દુઃખની વાત કરીએ છીએ, ઓ સંસારમાં સુખ દુઃખ ભેગા જ છે, ભરતીને ઓઢ છે, ઉદયને અસ્ત છે વગેરે બધે, એ સુખ કયા? સુખ અને દુઃખ કાં સાતા વેદનીય કાં અસાતા વેદનીય. જીવ કાં તો સાતા સાથેનો સંબંધ કરે અને કાં તો અસાતા સાથેનો સંબંધ કરે. એ જ્યારે જ્યારે પ્રવૃત્તિ કરે છે, જીવ પ્રવૃત્તિ કરે છે ત્યારે એમાં કોઈને કોઈ પ્રકારનો એનો ભાવ જોડાયેલો છે, કાં તો શુભ ભાવ અને કાં તો અશુભ ભાવ. શુભ ભાવથી એ પ્રવૃત્તિ કરે ત્યારે એનું શુભ કર્મ બંધાય, એ સાતા વેદનીય તરીકે ઉદયમાં આવે ત્યારે એનું વેદન એને સુખરૂપ અનુકૂળ અનુરૂપ થાય છે, ગમતું થાય છે, પસંદગીનું થાય છે. અને જ્યારે અશુભ ભાવથી પ્રવૃત્તિ કરે ત્યારે એ અસાતા વેદનીયનો બંધ બાંધે છે, અને એનો ઉદય જ્યારે આવે ત્યારે દુઃખનું વેદન કરે છે, જે એને પ્રતિકૂળ છે, અણગમતું છે, અનિષ્ટ છે. આ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. જીવ સુખ અને દુઃખની બધી જ માન્યતા, સંસારની અનુકૂળતા અને પ્રતિકૂળતા, એટલે જ્ઞાનીઓએ કહ્યું કે સુખ અને દુઃખ એ તો જીવની પોતાની કલ્પના છે. સુખ અને દુઃખ એ તો પોતાના જીવની કલ્પના છે. આપણે એમ થાય કે જીવની કલ્પના છે, હા તારું જ કરેલું છે, તારી જ કલ્પના છે. ભાવ કર્મ નિજ કલ્પના, આ ભાવ કર્મ છે. શુભ ભાવ કર્યો કે અશુભ ભાવ કર્યો એ તારી પોતાની કલ્પના છે. જ્ઞાનીઓ પોતાના સ્વભાવમાં હોય તો એનાથી પર છે. એટલે કે જે સાતા અસાતારૂપ અનુભવનો સંબંધ જીવ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થાય. આ ધારા સતત ચાલુ છે, પ્રવૃત્તિની ધારા સતત ચાલુ છે, કાં શુભની અને કાં અશુભની, એ બંને ધારાથી ઉદાસીન થઈ. જો મોક્ષની વાત છે અહીંયા, અને મોક્ષ કર્મરહિત અવસ્થાની વાત છે, અને કર્મ એટલે પછી શુભ પણ નહીં અને અશુભ પણ નહીં, પછી એ કઈ નહીં. તો કે તેનાથી ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી. આત્મામાં આ ચલ પરિણામની ધારા છે, મન વચન કાયાના યોગ છે, એમાં ચલિતપણું છે, એટલે પરિણામની ચંચળતા છે, મનની ચંચળતા છે. એટલે કંઈ પણ વસ્તુ એને કૃપાળુદેવે સરસ એક શબ્દ પ્રયોગ વાપર્યો છે કે દેખત ભૂલી, એને એની પરિણામની ધારાની ચંચળતા ચપણપણું કેટલું છે કે જોયો નથી કે ભૂલ્યો નથી, દેખ્યું નથી કે વેડગું નથી, એ ક્યારેય સાક્ષી તરીકે રહી શકતો નથી, જ્ઞાતા તરીકે રહેતો નથી, કેમ કે એવી કોઈ સિદ્ધતા એને હાંસલ કરી નથી, સ્વભાવને જાણ્યો નથી. એ તો સંસારી છે ને સંસારી તરીકે જ જીવે છે, તો ચલ પરિણામના આધાર ઉપર જ જીવે છે. કદાચ આપણને લાગે કે વધારે ધર્મ કરે છે, પણ ધર્મ કરે છે એ ચલ પરિણામના આધારે, શુભનું કરે છે. એથી કરીને એ શુભ બંધની અંદર બંધની પ્રવૃત્તિમાં તો છે જ. નહીંથી નિશ્ચય નહીંથી સમજાવતી વખતે કહે છે કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. એ શુભ ને અશુભ વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ શુભાશુભને પણ છેદવા પડે, આ શુભાશુભને પણ છેદવા પડે. પણ અશુભનું જોર નબળું કરવા, મંદ કરવા, શુભનો આશ્રય લેતો જાય અને શુભમાંથી વિરક્ત થઈ અને શુદ્ધમાં ચાલ્યો જાય. રમ એ છે કે જેમ અશુભની અંદર અત્યાર સુધી છે, તો એ અશુભની અંદર સંસારના વિષય કષાયની અંદર ભોગ ઉપભોગમાં એટલો બધો રંજિત ભાવ છે, એનો એનું સંગીપણું છે, એનો રંજિત ભાવ છે, એ રંગમાં રાચે છે, એને ગમે છે, એમાંથી બહાર નીકળે પહેલાં વહેલાં અને એમાંથી એ શુભ તરફ જાય, સારા યોગો પ્રાપ્ત થાય. આજે જે પહેલી દ્રષ્ટિની સજાય લીધી એમાં કહ્યું કે મિથ્યા દ્રષ્ટિની સજાય, પણ વ્રત નિયમ અહીંયા સંપજે, યમ અહીંયા સંપજે, આમાં યમ હોય બસ હવે એના તરફ જાય છે, હવે શુભ તરફ જાય છે કે જે શુભ એને શુદ્ધમાં સ્થિર કરાવે. કૃપાળુ દેવે 131ના પત્રની અંદર જે કહ્યું કે એવી પ્રકારના વ્રત પ્રછાણ લઈએ કે જેના આધારે ભલે શુભ છે પણ શુભથી એને મનુષ્યત્વ મળે, આર્ય દેશ મળે, આર્ય સંસ્કૃતિ મળે, અધ્યાત્મ વારસો મળે, વિતરાગનો ધર્મ મળે, સદગુરુનો યોગ મળે, સત્શાસ્ત્રો મળે, સત્સંગનો સમાગમ મળે, ઉચ્ચ ગોત્ર મળે, આરોગ્ય સ્થિતિ મળે, આ બધું છે. એ શું છે? એને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટેની અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાનો માર્ગ છે. તો એ અશુભને ટાળીને શુભનું આલંબન લઈને જવાનું છે ક્યાં? એમાં હું આ શુભ કરું અને પ્રભુ મને સ્વર્ગના સુખ મળે, આ તપ કરું એટલે ના પાડે, નિયાણો કોઈ દી કરીશમાં. નિદાન શલ્ય છે ભગવાનના શાસનમાં, નિદાન શલ્ય છે. નિદાનનો અર્થ એ થાય કે કોઈ પણ પ્રકારની અહિક સુખની વાંછા, સાંસારિક સુખની સ્પૃહા, આ લોકની થોડી પણ અનુકૂળતાની સ્પૃહા, એ પણ તું કરીશમાં. જે કંઈ માગ, જે કંઈ ધર્મ કર, એ આત્માર્થે કરજે. એ આજે 100% નહીં થાય, તેનું પરિણામ કદાચ ઉત્કૃષ્ટતા તરફનું આવશે. કંઈ મને જ્ઞાન થયું એટલે સીધો હું 13મે ગુણસ્થાનક નથી પહોંચતો, પણ 4થાએ પહોંચું છું, પછી બધું ચાલ્યા કરે છે ક્રમ. કોઈ જીવને પણ આપણને લાગે કે માતા મરુ દેવી, એ તો સીધા 13માએ પહોંચ્યા સાહેબ, હાથી ઉપર બેઠા બેઠા. તો હાલો અમે હાથી ખરીદી લઈએ. આવી પ્રકારનું ડાપણ કરીશમાં, એનું પૂર્વનું આરાધન પણ ત્યાં અટકી ગયું હતું, એટલે એને તો એક જ ભાવ બસ હતો, એક જ નિમિત્ત બસ હતું. એવી એની તથા ભવિતવ્યતા પાકી હતી, 5 સમવાયની અંદર કાળ લબ્ધિ પાકી ગઈ, તથા ભવ્યતા પાકી ગઈ. જીવની અંદર પુત્રોત્તર જે આરાધકપણું થાય, એ આરાધકપણાથી આવી જીવની ભવિતવ્યતા પાકે છે. દેહ છૂટી જાય છે, આ ભવિતવ્યતા સાથે આવે છે. આપણે જે ધર્મ આરાધન કર્યો છે, એ આરાધનને કારણે આત્માની દશાની જે પુષ્ટતા થાય છે, પરિપક્વતા થાય છે, એ શરીર છૂટે છે. કૃપાળુ દેવે એને 951ના પત્રમાં કહ્યું કે અત્યારે સહરાનું રણ પ્રાપ્ત થયું અને પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો એટલે આયુષ્યનો બંધ તૂટ્યો, પણ જે સ્વરૂપ પ્રાપ્ત છે તે અન્યથા થતું નથી, એ અદ્ભુત આશ્ચર્ય છે. તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ માટે ફરીથી એકડો ઘૂંટવાનો છે તો એક ભાવમાં મોક્ષે જાય, ના એકડો નથી ઘૂંટવાનો. આ સ્વરૂપ પ્રાપ્ત થઈ ગયું છે, દેહ છૂટવાનો છે તો ભલે છૂટી જશે, પણ આત્માની જે ભવિતવ્યતા, મોક્ષ માટેની જે યોગ્યતા, એની જે કાળ લબ્ધિ, એ પાકી ગઈ. એ સમવાય સાથે, પુરુષાર્થના સમવાય સાથે આ જીવ, એને દેહ છૂટી જાય અને પછી એને તો એક ભાવ, અને એ ભાવમાં કેટલા, બસ. આપણે તો શાસનની અંદર શાસ્ત્રમાં વાત આવે કે જીવ એવી રીતે કહે કે પ્રભુ અમે સિમંદર સ્વામી પાસે જઈને પડીએ, અને પાછું બધું લખે અંદર, શું લખ્યું છે આચાર્યોએ, કે 8 વર્ષની ઉંમરે અમે સંયમ લઈએ અને 9મા વર્ષે અમને કેવળ જ્ઞાન થાય તો કદાચ બીજો દેહ ધારણ કરવો પડે, તો પણ એની મર્યાદા કેટલી? 8 વર્ષ, 9મે કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન તો મુક્તિ જ છે. આવી અદ્ભુત અવસ્થા મનુષ્ય પર્યાયની અંદર સિદ્ધ કરી શકાય છે. અનંત ભવના છેડાનું ગણિત અહીંયા વણી શકાય અને એક જ બાકી રહે એવું એકાવતારીપણું મનુષ્ય જન્મના પુરુષાર્થથી આ કાળમાં પણ સિદ્ધ થઈ શકે. કૃપાળુદેવે લખ્યું છે, ભલે છેદ વિચ્છેદ ગમે તેટલો થયો તો પણ એકાવતારીપણું પ્રાપ્ત થાય એટલું આ અત્યારે ધર્મનું સામર્થ્ય વિદ્યમાન છે. એટલે કહ્યું છે કે તે શુભાશુભની ધારા પ્રત્યે ઉદાસીન થાય. શુભાશુભની ધારા પ્રત્યે ઉદાસીન થાય એટલે શુભ ધર્મનું આચરણ કરે પણ અહિક વાંછા રાખે નહીં, લૌકિક સુખની વાંછા રાખે નહીં. એ તો એ જ કે મારું સામર્થ્ય, મને અત્યારે કદાચ હું અત્યારે ભરત ક્ષેત્રમાં છું અને કાળ દોષ છે તો પ્રભુ મને મહાવીર્યમાં જવાનું થાય, મારું અત્યારે સંઘૈણ નબળું છે તો અધિક ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય, મારો અત્યારે સંયમ અટકી ગયો છે એ સંયમની સ્થિરતા મને પ્રાપ્ત થાય, આવી પ્રકારના ભાવ હોય, ત્યાં મોજ મજા મળે એવી કંઈ વાત હોય નહીં. પણ પોતાની મુક્તિને પ્રાપ્ત યોગ્ય સંયોગો બળવત્તર પ્રાપ્ત થાય, મને એવો સાક્ષાત જ્ઞાની પુરુષોનો યોગ થાય એ પ્રકારની કોઈ લૌકિક સુખની વાંછા હોય નહીં. એટલે કામ એક આત્માર્થનું, આ શુભાશુભની ધારા પ્રત્યે ઉદાસીન થવું, એમાં કોઈ પણ પ્રકારનું શુભ એટલે સંસારનું શુભ નહીં, એકેય શુભ નહીં. અહીંયા કે હવે થોડું 10 વર્ષ જીવી જાવ તો પ્રભુ કેન્સર લાગુ પડ્યું છે અને રોજ પ્રાર્થના કરે, શું પ્રાર્થના કરે, મારે તો હજી છોકરાને છોકરાને પરણાવવો છે, હજી આના મોહાડા કરવા છે, રેવા દે ભાઈ, આ બધું તારું પૂન વાપરી નાખમાં તું આમાં, પણ એ શુભ ભાવમાં છે. શુદ્ધતાના લક્ષ્ય જે છે એ શુભ ભાવ નથી દેતો, પછી ઉદાસીન થાય. શુભાશુભની પરિણામ ધારામાં ઉદાસીન છે, એને શુભમાં પણ ઉદાસીન છે. શુભ કરતો હોય, કેમ કે જ્યાં ન થાય ત્યાં શુભ જ કરે ને, પણ શુભમાં છે કેવો ઉદાસીન છે, એને શુભનું બીજું કોઈ ફળ જોતું નથી. કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ, બીજો કોઈ રોગ નથી, એટલે એનાથી એને બીજું કંઈ જોઈતું નથી. ઉદાસીન થઈ દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરે છે. શુભાશુભથી એ ઉદાસીન થઈને આત્મામાં આ જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, ક્ષોભ છે, ચલ સ્વભાવ છે, ચલિત થઈ જાય છે, અસ્થિરતા છે. જ્યાં સુધી આત્મજ્ઞાન એ અપ્રમત અવસ્થામાં જ્યાં સુધી ન પહોંચે, 7મું ગુણસ્થાન, ત્યાં સુધી ચલિતપણું છે, પ્રમત ધારા છે. જ્ઞાન થયું છે, સમ્યક જ્ઞાન થયું છે, સમ્યક દર્શન થયું છે, સંકેત પામ્યો છે, જડ ચેતન ભિન્ન છે એ ખ્યાલ છે, પરંતુ એવો કોઈ ઉદય છે, એવી કોઈ અવસ્થા છે, સ્થિરતા પ્રાપ્ત થઈ નથી. અને સ્થિરતા પ્રાપ્ત થઈ નથી એટલે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એને કારણે એ સર્વવિરતી સંયમધારી બને છે. સર્વવિરતી તો પણ એ પ્રમત સંયમ છે, 6ઠું ગુણસ્થાનક. એ કેવું છે? પ્રમત સંયમ. જેમ હિંચકો ઝૂલતો હોય આ બાજુથી આ જુડે, ઘડિયાળનું લોલક જેમ આ બાજુથી આ બાજુ જાય, એમ એ સંયમની અંદર પણ એના પરિણામ ઝૂલતા છે. ક્યારેક સંસાર અભિમુખ છે, ક્યારેક મોક્ષ અભિમુખ છે, કારણ કે ઓલી પરિણામની ચલ ધારા છે, ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, એ હજુ સ્થિર થઈ નથી. એમાં પુરુષાર્થ કરતો કરતો એ શુભમાંથી અત્યંત ઉદાસીન થતો થતો દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરનું ઉદયાધીન પણ વિત લોભ જો, આ અવસ્થાએ જ્યારે પહોંચે, કે દ્રવ્યનો પ્રતિબંધ નહીં, ક્ષેત્રનો પ્રતિબંધ નહીં, કાળનો પ્રતિબંધ નહીં અને ભાવનો પ્રતિબંધ નહીં. કોઈ શુભ ભાવ એ પણ પ્રતિબંધરૂપ નહીં. વિચરવું ઉદયાધીન પણ વિતલોભ. આ લોભ કંઈક મેળવવાની ઈચ્છા, કંઈક પર પદાર્થ પ્રત્યેની સ્પૃહા, કંઈક બીજા પ્રત્યેની અનુકૂળતાની ભાવના થવી, આ લોભનું સૂક્ષ્માતિ સૂક્ષ્મ લક્ષણ છે. જે 11મા ગુણસ્થાનક ઉપર જો ક્ષીણ ન થયું હોય તો આડું આવીને ઊભું રહે. એને પ્રાપ્ત થયેલું સુખ એમાં પણ એને એમ થાય, મીઠાસ વેદાય કે આ હોય તો સારું. એટલે ત્રીજી અવસ્થામાં કૃપાળુદેવે અંતિમ સંદેશમાં કહ્યું છે, મહાપાત્રતે માર્ગના પરમ યોગ જીત લોભ. એવું પરમ યોગ પણ ઉપરથી પ્રાપ્ત થયું છે મન વચન કાયાના યોગની અંદરનો, હવે જીત લોભ થયો છે. છેલ્લો કસાય લોભ. ક્રોધ તો પેલા ટળી જાય, સાવ સત્સંગ મળે તો ક્રોધને ટળતા વાર નહીં, પણ લોભ તો સાધુ અવસ્થાની અંદર પણ લોભ રોકી રાખે. દ્રવ્યનો લોભ, ક્ષેત્રનો લોભ, કાળનો લોભ, ભાવનો લોભ, આ અમારા છે, આ અમને ગમે છે, અહીંયા જવાય નહીં, અહીંયા અવાય, આ અમારા માન સન્માન કરશે, સત્કારનો લોભ, પૂજાવાનો લોભ, પ્રતિષ્ઠાનો લોભ, યશનો લોભ, કીર્તિનો લોભ, ગમે તે અવસ્થાએ પહોંચી ગયો હોય, સંસાર છોડી દીધો હોય, સ્વજનોના બંધન છોડી દીધા હોય, લાખો કરોડોની સંપત્તિ છોડી દીધી હોય, પણ તો એનો પૂજાવાનો ભાવ, યશનો કીર્તિનો ભાવ જાય નહીં. સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે આ. પુત્રેષણા છોડવી સરળ છે, વિતેષણા છોડવી સરળ છે, પણ લોકેશના છોડવી કઠિન છે. લોકમાં પ્રસિદ્ધિને મારું માન સન્માન થાય બસ, એ અહમભાવ સૂક્ષ્માથી સૂક્ષ્મ એવો પ્રબળ છે કે ભલભલા હઠ યોગીને પણ એમ થાય કે હવે અમારું સન્માન થાય તો સારું. હજી કાંઈ ઠેકાણું ન હોય, એક બે વર્ષથી આ કામ કરતો હોય ત્યાં એમ કે અમારું સન્માન થાય તો સારું. એટલો બધો અંદર લોભ પડ્યો છે આ અહમ ભાવનો, આ બહુ આકરું છે. તે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે, તેનો આત્યંતિક વિયોગ. ક્યારેય પણ આ ભાવ થાય નહીં, આ આત્યંતિક વિયોગ. એ વિયોગ કેવો? કે જે અહંકાર છે એનું મૂળ છે એ પોતાનું દેહ સ્વરૂપ છે, નામ સ્વરૂપ છે. આજે જ્યારે એમ થઈ કે મારું સન્માન થાય, મારું બહુમાન થાય, મારી પૂજા થાય, મારો સત્કાર થાય, મારું એટલે કોનું? તે જે પર્યાયમાં છે તેના પ્રત્યેનું એનું વળગણ છે, એનું વળગણ છે. એટલે કીધું કૃપાળુદેવે મોક્ષની અંદર કે દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ. સિદ્ધ શુદ્ધ શાશ્વત પદે, શુદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખભોગ. આ દેહાદિકનો આત્યંતિક વિયોગ, એવો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે. તેથી ઉપરામ થઈ આ આત્મામાં કર્મયોગ છે એ એનું કલંક છે. પૂર્ણ ચંદ્રમાં ખીલી ગયો છે, સોળે કળાએ છે, પણ એની અંદર કલંક છે. કર્મયોગ એ આત્માની સકલંક અવસ્થા છે, સિદ્ધયોગ એ આત્માની નિષ્કલંક અવસ્થા છે, અકલંક જેને કહે છે. જૈન દર્શનમાં અકલંક કહે છે અને અહીંયા આ સકલંક. આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપરામ થઈ. ઉપરામ થવું એટલે મનથી પેલા એ વાતને કાઢી નાખે કે મારે એ પરિણામ જોતું નથી, અને પછી ઉપસમિત થવાય. જેમ ઉપસમિત થવાય તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ સ્વભાવરૂપ કરવા યોગ્ય છે. આ મોક્ષપદ છે એનો ઉપાય છે કે આત્મા શુભાશુભની ધારાથી ઉદાસીન થઈ જાય, પોતાના ચલ સ્વભાવરૂપ જે પરિણામ છે તેને અચળ કરે, સ્થિર કરે, અને આત્મ સ્વરૂપ ઉપર લક્ષ્ય રાખીને એ પોતાની જો અચલતા સ્થિરતા કેળવે અને સાધના કરે તો આ પ્રવૃત્તિમાંથી આ નિવૃત્તિ છે. એટલે કોઈ પણ પ્રકારના મનના ચલિત પરિણામો ન થાય એવું ઉપરામ થવું, ઉપશમિત થવું, એને મંદ કરવું, કારણ કે આ બધા જ ભાવો ક્ષીણ થઈ શકવા યોગ્ય છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ આત્મા કર્મરહિતપણું પામે તે મોક્ષપદ છે. આ આત્માનું પાંચમું પદ જ્ઞાનીઓએ સમજાવ્યું છે કે જે આત્મા કરતા છે, જે આત્મા ભોગતા છે, એ પોતે જ કર્મનો કરતા ભોગતા છે, પણ તે કર્મનું ટળવાપણું છે. આ કર્મનું ટળવાપણું ટાળવું, અને કર્મ ટળી જશે તો સહજરૂપ મોક્ષ છે. મોક્ષ એ બીજી રીતે મેળવવાનો નથી, પણ સિદ્ધ કરવાનો છે. મોક્ષ આત્મામાં બહારથી ક્યાંય આવતો નથી. મોક્ષ એટલે મુક્ત ભાવ, શુભાશુભના ભાવથી બંધાયેલો છે એ બંધ ભાવ છે, અને બંધ ભાવથી રહિત થવું તે મુક્ત ભાવ છે, મુક્ત ભાવમાં સ્થિર થવું તે મોક્ષપદ છે. તો એ આ પાંચમા પદની આપણે રૂપણા કરી વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગત મંગલ્ય.